આ છે એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો આશાની વાણી. અમારા આજના પ્રસારણમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે અમે ખૂબ સુંદર સ્વાસ્તિક અને આત્મિક વિચારો લાવ્યા છીએ, પણ તે પહેલા સાંભળો દેવની સ્તુતિમાં આ સુંદર ગીત. આજના અંકમાં આપણે સાંભળીશું એક વાર્તા જે આપણને જીવનની નીતિનો બોધ આપે છે.
બાળકો, તમને કોઈ એમ કહે કે તમારે દાંતની કોઈ જરૂર નથી તો તમને ગમે ખરું? એવું કોઈ કોઈને ગમતું હશે. ઇન્દ્રાબહેન, આ સવારના પહોરમાં કહેવા શું માંગો છો? દાંત વગર તે કોઈને ચાલતું હશે? અત્યારે તો ન ચાલે ને. ઘરદાર થઈશું ત્યારની વાત ત્યારે, અને તે 80 વર્ષે, અને એને તો હજુ એટલી બધી વાર છે કે એવું કદાચ બનશે જ નહીં. ઠીક છે, પરંતુ તમે જાણો છો કે 80 વર્ષે પણ તમારે રૂપાળા મજબૂત સફેદ દાંત જોઈતા હોય તો તેની શરૂઆત અત્યારે જ કરવી પડશે. 80 વર્ષે ઘડપણમાં લોકોને બીજા અંગોની જેમ જ કાળજી રાખતા આવડે તો તેમના મજબૂત દાંત પણ ટકી રહે. ઇન્દ્રાબહેન, આજે સવારમાં તમને કંઈક ગમત કરવાનું મન થયું? અને બાળકો મેં એવા છોકરા છોકરીઓ જોયા છે જેમના દાંત તમારા જેટલી ઉંમરમાં તો સડીને ખલાસ થઈ ગયા હોય છે. મેં એવા પણ જુવાન લોકો જોયા છે જેમણે 20-25 વર્ષની ઉંમરમાં નકલી દાંતના ચોકઠા પહેર્યા હોય. એનો જરા વિચાર તો કરો. અને તમે બધાએ પણ પીળા, ગંદા અને પેઢા પાસે કાળા ડાઘવાળા દાંત હોય એવા ઘણા છોકરા છોકરીઓ જોયા હશે. દાંત ભાંગીને ત્યાં કાળી કિનાર રહી ગઈ હોય એવું પણ તમે જોયું હશે. જો લોકો તેમના દાંતની બરાબર દરકાર રાખે તો લગભગ દરેકના દાંત મોતી જેવા ચમકતા રહે અને તે ઘડપણમાં પણ એવા જ તંદુરસ્ત અને મજબૂત રહે. અને અલબત્ત તમને એવી કેટલીક કાળજી લેતા આવડે છે, દાંતની દરકાર રાખવાનો એકાદ ઉપાય કોણ કહેશે સીતા? દાંતણનો કૂચો ઘસવો. બરાબર, શરીરના બીજા અંગોની જેમ જ દાંતને પણ ચોખ્ખા રાખવા જોઈએ. જો તેમાં ખોરાકના કણ લાંબો વખત ભરાઈ રહે તો કચરાપેટી જેવી જ દશા થાય છે, તે સડવા માંડે છે અને આવા સડી રહેલા પદાર્થની બાજુમાં રહેલા દાંતને પણ સડો લાગુ પડે છે, તેથી તે કાળો દેખાય છે અને તેમાં ક્યારેક કાણું પડી પોલો થઈ જાય છે. તેના પોલાણને દાંતના ડોક્ટર પાસે પુરાવી દઈએ તો દાંત બચાવી શકાય છે. દાંતના પેલાણને જો ડોક્ટર પાસે પુરાવી ન દઈએ તો તેમાં ખોરાકના કણ ભરાય છે અને પછી તે જ્યારે સડવા માંડે છે ત્યારે દાંત દુખે છે અને શ્વાસ ગંધાય છે. એટલું જ નહીં પણ તેમાં કેટલાક ઝેર પેદા થાય છે જે લોહીમાં ભળી તંદુરસ્તી બગાડે છે. તેથી જ્યારે તમે કોઈ દાંતણ કરવાનું કહે ત્યારે માઠું ન લગાડતા પણ એવો દ્રઢ નિશ્ચય કરજો કે ભોજન પછી હંમેશા દાંત સાફ કરશો. બીજું, બાળકો, મારે એ કહેવાનું છે કે જેટલું દાંતણ કરવાનું અગત્યનું છે તેટલું જ બલકે તેથી વધારે અગત્યનું કામ તેની કાળજી રાખવા આ કરવાનું છે. જેવો પદાર્થો ખાવાથી હાડકા બંધાય છે તેવા જ પદાર્થો વડે દાંત બંધાય છે. જો તમે તેના બંધારણ માટે પૂરતા પદાર્થો પૂરા ન પાડો તો તે સખત અને મજબૂત નહીં બને. પછી ભલે ને તમે તેને ગમે તેટલા ચોખ્ખા રાખો તોય એના બંધારણ માટે ઉપયોગી પદાર્થ કયો છે? કોને યાદ છે શકુંતલા? ચૂનાના તત્વો, ઇન્દ્રાબેન. બરાબર, ચૂનાના તત્વો જ જોઈએ. હવે એ તત્વો પૂરતા પ્રમાણમાં શામાંથી મળે તે કોણ કહેશે? ગોપાલ, દૂધ અને શાકભાજીના ખોરાકમાંથી. ઘણું જ સરસ. અને ગોપાલ, તું તો તે ખાતો જ લાગે છે, તારો દેખાવ જોઈને જ હું એમ કહી શકું છું. ઇન્દ્રાબેન, હું પણ તે ખાઉં છું. હા, અમે બધા જ તે ખાઈએ છીએ ઇન્દ્રાબેન. મને ખાતરી છે કે તમે બધા તે ખાતા હશો. મને એ જાણીને ખૂબ આનંદ થાય છે. તમારા જેવા બાળકો માટે મને ગર્વ ઉપજે છે. સારા દાંત માટે દૂધ અને શાકભાજી ખાવા જોઈએ, પણ બધામાંય શાકભાજી તો ખાસ. તેથી ગાજર, કોબી, પાલક, રીંગણા, ભીંડા વગેરે તમને ન ભાવે તો પણ ખાવાનું ભૂલતા નહીં. અને ગોપાલ, કેવી રોટલીમાંથી ચૂનાનું તત્વ મળશે? આખે આખા ઘઉંના લોટમાંથી બનાવેલી રોટલીમાંથી. સાચું છે, મેદાની સફેદ રોટલીમાં ચૂનો નથી. જે છોકરો કે છોકરી મેદાની સફેદ રોટલી ખાય છે તેના દાંત નબળા અને નરમ હોય છે. અને પહેલા આપણે જામી જાય તેવા ખોરાકની ચર્ચા કરી હતી. મીઠાઈ, મુરબ્બો, ખીર વગેરેમાં ઘણું ખરું ચૂનાનું તત્વ બિલકુલ હોતું જ નથી. કુદરતી ગળપણવાળી ચીજો જેમ કે મધ, ખજૂર અને સૂકી દ્રાક્ષ વગેરેમાં ચૂનાના તત્વો હોય છે. સાકર અને ચૂનાને એકબીજા જોડે એટલું સારું ફાવે છે કે આપણે જો ચૂના વગરની સાકર ખાધી હોય તો શરીરમાં જ્યાં ચૂનો હોય ત્યાંથી તે મેળવી લે છે. તેથી જે બાળકો ખાંડવાળી ચીજો અને મીઠાઈ ખાધા કરે છે તેમના દાંત નબળા હોય છે. એટલા માટે આપણે ચૂનાવાળો ખોરાક પૂરતા પ્રમાણમાં લેવો જ જોઈએ. હવે આપણા દાંત સરસ મજાના અને મજબૂત કેવી રીતે રહે તે વિશે થોડું કહું. મને લાગે છે કે તમે આ વાતની કલ્પના નહીં કરી શકો, નારાયણ પણ નહીં કરી શકે. એ વાત છે ચાવવાની. પણ ઇન્દ્રાબેન, દરેક જણ ચાવે તો છે? નહીં ભાઈ, નહીં. જે રીતે તે ચાવવું જોઈએ તે રીતે કોઈ ચાવતું નથી. ચાવવાથી શું થાય છે તે હવે તમને કહું. આપણે જ્યારે વાસી ભાખરીના ટુકડા, કઠણ ટોસ્ટ, કઠણ બિસ્કિટ, સફરજન, સોપારી અને કાચા શાકભાજી જેવા સખત પદાર્થો ચાવીએ છીએ ત્યારે પેઢા પર લાગતું દબાણ ત્યાંથી વાસી ગયેલા લોહીને દૂર હાંકી કાઢે છે અને નવું તાજું લોહી લાવે છે. શરીરને માલિશ કરવાથી અને ચોળવાથી ક્રિયા જેવી જ આ ક્રિયા છે. અને આ રીતે લોહીને દાંતને ઉપયોગી પદાર્થો પૂરતા પ્રમાણમાં પહોંચાડી શકે છે. પરંતુ જો દાંત વડે બરાબર ચાવવામાં ન આવે તો તેમ બનતું નથી. સ્નાયુઓની જેમ દાંતને પણ કસરત મળવી જોઈએ અને તે જો ન મળે તો આપણે વાપરતા ન હોઈએ તેવા સ્નાયુઓ ઢીલા પોચ થઈ જાય છે. તે રીતે પણ આપણે માત્ર નરમ ખોરાક ખાવાનું રાખીએ તે ન ચાલે. કમલા, શું કહેવું છે તારું? ઇન્દ્રાબેન, સોપારી જેવા સખત ફળ દાંતથી તોડાય કે નહીં? નહીં જ, એનો કંઈ જ અર્થ નથી. આવા કઠણ પદાર્થોને દાંતથી તોડવા જતા મજબૂત દાંતનો પણ પડ જવાનો કે દાંત ભાંગી જવાનો સંભવ છે. આ વાત નક્કર પદાર્થોને ચાવવાની બાબતની તદ્દન જુદી છે. ચાવવાથી એક બીજો લાભ એ થાય છે કે તે દાંતને સાફ રાખે છે. સફરજન કે ગાજરનો ટુકડો ચાવવાથી દાંતણ કર્યું હોય તેટલો લાભ થાય છે. બાળકોને માટે પણ એકાદ વખત દાંતના ડોક્ટર પાસે દાંતની તપાસ કરાવી લેવાની યોજના હંમેશા સારી ગણાય. એનાથી આપણને ખાતરી થાય છે કે આપણા દાંત ખરેખર સારા છે. આપણે પાઠ પૂરો કરીએ તે પહેલાં આજે ભોજનમાં તમને શું મળશે તે મારે કહેવું છે. પણ ના, એના કરતાં સારી વાત તો એ ગણાય કે તમે મને બતાવો કે આજના ભોજનમાં તમારા દાંત, હાડકાં અને સ્નાયુઓને પોષણ આપે એવી કઈ કઈ ચીજો હશે. કુમાર, તું કે. કાચા ગાજર, વાહ ઘણું સરસ. કોઈક જાતની ઘઉંની સેન્ડવિચ, રીંગણા અને નાળિયેર, હા કોઈક પ્રકારના ફળ તો લેવા જ જોઈએ. દાંત માટે નાળિયેર સારું છે. નાળિયેર ન મળે તો કાચા ગાજર અને રીંગણા પણ એના જેટલા જ સારા છે. સંતરા અને દ્રાક્ષ જેવા રસવાળા ફળો દાંતને ચોખ્ખા રાખે છે. શું છે સીતા? અખરોટ અને કિશમિશ, હા એમને ખૂબ ચાવવા પડે, ખરું કે નહીં? બોલ અહેમદ, તારે શું કહેવું છે? ઇન્દ્રાબેન, કેળા ખાવાનો કોઈ લાભ ખરો? હા, ખોરાક તરીકે તે ઘણા સારા છે, પણ તે નરમ હોવાથી તેની સાથે ભોજનમાં સખત હોય તેવી ચીજો પણ ખાવી જોઈએ. નારાયણ શું કહે છે? મારી મા મને ભોજનમાં હંમેશા એક બાટલી દૂધ આપે છે અને તે કહે છે કે દૂધ પીવાથી મને ફળ ખાવામાં કંઈ વાંધો નથી, ખાસ કરીને જો હું ફળ પહેલાં ખાઉં તો એકાદ ચીજ પણ ખાવા આપે છે. તે મને કહે છે કે આ ચીજ તો દૂધની ગરજ સારે છે. તારો શારીરિક વિકાસ જે ઝડપે થઈ રહ્યો છે નારાયણ, તેમાં જરાય નવાઈ પામવા જેવું નથી. તારા શરીરને કેવી રીતે સુદૃઢ બાંધાવાળું બનાવી શકાય તેની તારી બાને બરાબર ખબર છે. આ બીજા બાળકો એ બધું શીખી રહ્યા છે, છતાં કદાચ તે તારી આગળ પણ નીકળી જાય. નમસ્કાર.
તો શું તમને આજનો અંક ગમ્યો? આવી જ રીતે દરરોજ અમારો પ્રસારણ સાંભળતા રહો. હવે આપણે હજુ એક સુંદર ગીત સાંભળીશું.
જીવું કે માં
પ્રભુનું વચન તે સત્ય અને શાંતિનો માર્ગ છે. આવો હવે આપણે પ્રભુના વચન ઉપર મનન કરીએ.
અમે તમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સ્વાગત કરીએ છીએ. હું રાજુ ગાવિત તમારા સુધી દેવનું વચન પહોંચાડનાર. યહોશુઆ પહેલો અધ્યાય 8માં આપણને જોવા મળે છે કે તેમના માર્ગ વિશે લખેલું છે. આ જગતમાં આપણે જીવીએ છીએ ત્યારે આપણને કયા અને કયા માર્ગ પર ચાલવું તે જોવા મળે છે, અને તે ન્યાયી માર્ગ અથવા અન્યાયી. યહોશુઆને કહેવામાં આવ્યો કે તારો માર્ગ હંમેશા નિયમશાસ્ત્ર પ્રમાણે હોવો જોઈએ. નિયમશાસ્ત્રમાં ઘણા બધા નિયમો આજ્ઞાઓ આપવામાં આવેલી છે. મનુષ્યનું જીવન એ ન્યાયી માર્ગમાં હોવું જોઈએ. માટે આપણને નિયમશાસ્ત્રમાં ન્યાય કૃત્ય વિશે લખેલું છે. મનુષ્ય ભટકીને આડે માર્ગે ના જાય માટે તેને નિયમશાસ્ત્રો આપેલો છે, અને તે હંમેશા નિયમમાં બંધાયેલો હોવું જોઈએ, અને દેવના માર્ગમાં તેનું જીવન હોવું જોઈએ, અને ત્યારે તે તેના જીવનમાં મંજિલ સુધી પહોંચી જશે. આ દુનિયામાં લોકો આજે દેશના નિયમોથી બંધાઈને ચાલે છે, અને તેઓ નિયમના વિરુદ્ધ થઈને જે શિક્ષા કાનૂન આપે છે તેનાથી બચવા માટે લોકો આ નિયમોનું પાલન કરે છે, અને આપણે આપણા દેવના રાજ્યમાં જવા માટે હંમેશા તેની આજ્ઞા તથા નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલીએ, અને હરેક જાતના અગ્નિથી થતા નાશથી આપણે આપણા આત્માને બચાવી શકીએ. ગીતશાસ્ત્ર તેના 37મા અધ્યાય અને 23માં જણાવેલું છે, જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે ત્યારે તે તેના પગલા સ્થિર કરે છે. જ્યારે આપણે દેવના વચન પ્રમાણે ચાલવાનું પ્રયત્ન કરીએ છીએ ત્યારે દેવ તે માણસને દેવની સેવામાં આગળ વધવા માટે મદદ કરે છે. જ્યારે દાનિયેલ તથા તેના મિત્રએ દેવની આગળ અશુદ્ધ ખોરાક ખાવાને ટાળી અને તે ના પાડ્યો ત્યારે તેમના જીવનની અંદર વૃદ્ધિ, સારો આરોગ્ય અને તેમના ચહેરા એક ચહેરામાં બદલાન થયો, અને દાનિયેલ હંમેશા પ્રભુની આગળ પ્રાર્થનાવાદી જીવન જીવતો હતો. એટલા માટે દાનિયેલના મિત્રને દેવે અગ્નિથી બચાવી લીધા. આમ દાનિયેલને પણ સિંહોના બિલમાંથી બચાવી લીધો. જ્યારે માણસનો માર્ગ દેવને પસંદ પડે છે ત્યારે તે તેના સેવા માટે આગળ વધારે છે, અને હરેક જાતના મુશ્કેલથી સંકટથી દેવ બચાડે છે, અને તેના માર્ગને તે સફળ કરે છે. તેમના માર્ગમાંથી હરેક જાતના સંકટને તે દૂર કરે છે, અને તેનો માર્ગ દેવની સેવા માટે તે ખુલ્લો કરે છે. માથી તેનો 7મો અધ્યાય અને 13-14 સુધી આપણને એવું જોવા મળે છે, તમે સાંકડે બારણેથી માહે પીશો, કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે તે ચોડો છે, કેમ કે જીવનનો માર્ગ સાંકડો છે અને જેઓને તે જડે છે તેઓ થોડા છે. સાંકડો બારનો તથા સાંકડો માર્ગ એટલે શું? આપણને બાઇબલમાં જોવા મળે છે કે ન્યાય લોકો, દાન આપનારી એક વિધવા, દેવના શિષ્યો, આમ ઘણા લોકોના જીવન વિશે જોવા મળે છે. તેઓ દેવની ભીખ રાખતા અને હંમેશા પ્રભુના માર્ગમાં ચાલવા માટે પ્રયત્ન કરતા હતા. જ્યારે આપણને પ્રભુના રાજ્યમાં જવાનું છે તો આપણે હરેક જાતની નિંદા, પરીક્ષણો, જગતના લોકોથી તથા પાપીઓના માર્ગથી દૂર રહીને આપણે ચાલવું. દેવનો દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેવાય છે. તેનું જીવન આપણે યાદ રાખીએ તથા તેના પગલામાં પગલા નાખીને આપણે ચાલીએ. ઈસુ ખ્રિસ્તને તેના જ લોકોએ દુઃખ દીધો, ને વધસ્તંભ પર એક જવા માટે તેઓએ પકડીને ગુલામીમાં આપ્યો. આ જ બાબતથી આપણને જોવા મળે છે કે તમારો વૈરી તમારા જ ઘરમાં હશે. આ વચન આપણને સહન કરવાનું શીખવે છે અને આ જીવનમાં એક સાંકડો માર્ગ એટલે દુઃખનો, પરીક્ષણનો અને હરેક જાતના આપણા જીવનની અંદર આવનાર એક સવળનો છે. એટલા માટે આપણા જીવનની અંદર જે કંઈ પણ થઈ તે થઈ તે સર્વ આપણે સહન કરવા માટે શીખીએ. આ સાંકડો માર્ગ છે અને જે પહોળો માર્ગ છે તે એટલે કયો, જેને કંઈકની ભીખ નથી, ભય નથી કે તેને ખોટું કરતા કે ખોટું કરવા માટે રોકનાર કોઈ ન હોય અને તેને હંમેશા માટે પોતાના મરજી પ્રમાણે ચાલે છે. તેમના જીવનની અંદર નિયમ, આજ્ઞા, કાનૂન કોઈ ન હોય અને તે પોતાના મરજી પ્રમાણે ચાલે છે. આવો આ એક પહોળો માર્ગ છે દુનિયામાં જે આનંદ બની ગયો છે. સિનેમા, દારૂબાજીમાં, મોજ મજામાં અને નાચકૂદમાં આ સર્વ બાબતો પહોળા માર્ગમાં છે. એટલા માટે આપણે હંમેશા આપણા મનને શુદ્ધ રાખીએ, આપણા આંખોથી થતા પાપોથી આપણે બચી જઈએ અને જગતના હરેક જાતના પહોળા માર્ગથી આપણે દૂર જઈએ અને એક દિવસ પ્રભુના માર્ગની અંદર આપણે રહીએ અને તેનો આગમન થાય ત્યારે આપણે સાંકડે માર્ગથી દેવના રાજ્ય સુધી પહોંચી શકીએ એવું આપણે જીવન જીવીએ. આજે જ આપણે પસંદ કરીએ આપણો માર્ગ કેવો હોવો જોઈએ, સાંકડો અથવા પહોળો. જે સાંકડો માર્ગ છે તે જીવનમાં પહોંચાડે છે અને જે પહોળો માર્ગ છે તે નાશ તરફ જાય છે. એટલા માટે આપણા પરિવારો, આપણી મંડળીઓ, આપણા આજુબાજુ રહેતા સર્વ લોકો આજે એક સાંકડા માર્ગની અંદર હોય અને તેમનું જીવન હંમેશા પ્રભુના ન્યાયપણામાં હોઈ શકે એટલા માટે આપણે પ્રાર્થના કરીએ અને સારું જીવન જીવીએ. આ જગતની અંદર આપણને જે કંઈ પણ આપણે કરીએ છીએ તે હંમેશા પ્રભુને ગમે ને શોભે એવું હોવું જોઈએ. એવું જીવન આપણે જીવવા માટે પ્રયત્ન કરીએ. આ સમયે ફરીથી આપણે પ્રાર્થના કરીએ. હે અમારા સર્વશક્તિમાન પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ આ સુંદર પ્રસંગના માટે. આજના વચન પ્રમાણે અમને નિયમશાસ્ત્રના માર્ગમાં ચાલવા માટે મદદ કરો અને એક દિવસ તમારા રાજ્યમાં અમે હોઈ શકીએ એવું તમે થવા દો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા મધુર અને પવિત્ર એવા નામમાં માગીએ છીએ. આમેન.
તે દોરે છે શોશુભ વિચાર સ્વર્ગી દિલાસો, તે દેનાર જે માર્ગે જાઉં કામ કરું, તે માં દોરે છે મુજ પ્રભુ, તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં. મુજબ હાથ તેના હાથમાં ને હું કરું નહીં કચ કાંઈ, જે સ્થળ કે સ્થિતિમાં રહું, તે માં દોરે છે મુજ પ્રભુ, તે દોરે છે, તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં. દેખાય માને કે તેજ તેજસ્વી પ્રકાશ પડે, શાંતિ કે તોફાન માં પડું તેમાં દોરે છે મુજ પ્રભુ, તે દોરે છે, તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં. સંપૂર્ણ જી તુજ કૃપાથી મરણ બી ન જાણું, તે માં દોરે છે મુજ પ્રભુ, તે દોરે છે, તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં. પાસ રાખ મને પ્રિય પ્રભુ ઈસુ, જ્યાં શુદ્ધ કરનાર ધાર વહે, તારણ કરવા
સરનામો હજી એક વાર સાંભળો લેશો. એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો, પોસ્ટબોક્સ નંબર 1446, સેનેટરી પાર્ક, પુણે 411037. આ સાથે અમારો આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ સમયે આજ મીટર બેન્ડ પર. ત્યાર સુધી પ્રભુ તમારી સાથે રહે.